જે અત્યંત નમ્ર છે, હું કંઈ પણ જાણતો નથી એવી જેની સ્વીકૃતિ છે તેને કહેવાય સુપાત્ર. આઇન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું કે સાહેબ, આપ જગતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છો અને આ અબજો માણસોમાં આપના જેવો શ્રેષ્ઠ માનવી કોઈ નથી. તમે ઘણા તત્વો શોધી કાઢ્યા છે, તમને શું અનુભવ છે? આઇન્સ્ટાઈન કોઈ સંત પુરુષના ચરણોમાં બેઠા નથી કે મળ્યા પણ નથી અને શાસ્ત્રો પણ વાંચ્યા નથી, એવા આઇન્સ્ટાઈને પોતાનો અનુભવ જણાવતા નમ્રતાપૂર્વક કહ્યું કે મેં જે કંઈ પણ જાણ્યું છે તેનાથી અનંત ગણું જાણવાનું હજી બાકી રહી ગયું છે. હું તો દરિયા કિનારે છીપલા વીણી રહ્યો છું, હું તો કંઈ પણ જાણતો નથી. આ આઇન્સ્ટાઈન કહી શકે, આપણે ન કહી શકીએ. આપણે તો ગૌરવમાં આવીને કહીએ કે મને તો બધું જ મોઢે છે, હું બધું જ જાણું છું. જ્ઞાની પુરુષો કહે છે કે તમારી બુદ્ધિ તમને મુબારક. ગણધોરો અને તીર્થંકરો દેવો પાસે આપણી બુદ્ધિ શું હિસાબમાં? એટલા માટે તો કબીરજીએ કહ્યું કે ધરતી કા કા ગજ કરું, સમુદ્ર કી કરું શાહી, મેરું કી લેખણ કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય. આ ધરતીને કાગળ કરી સમુદ્રના પાણીની શાહી બનાવી અને મેરું પર્વત જેવડી બોલપેન કરું તો પણ પ્રભુ આપના ગુણ લખી શકાય નહીં. એવા પરમાત્મા, તેમનું જ્ઞાન પણ અનંત અને આપણે થોડું વાંચ્યું, થોડું જાણ્યું ત્યાં જ્ઞાન જીરવાતું નથી. જ્ઞાન જીરવવું અતિ મુશ્કેલ છે. જે શબ્દને જાણે છે, અર્થને જાણે છે, જેનામાં વિશાળતા છે, જેનામાં નિરાગ્રહતા છે, જે પક્ષપાત રહિત છે, જેની બુદ્ધિ મધ્યસ્થ છે, જેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, જેને ભવની ભીતિ લાગી છે, જેને પાપનો ભય લાગે છે, એવો પુરુષ શાસ્ત્ર વાંચનનો અધિકારી કહેવાય. આવા જીવોને સત્પુરુષનો યોગ ન મળે ત્યાં સુધી શસ્ત્રાસ્ત્રો આધારભૂત છે. કોઈ પૂર્વના આરાધકને સ્વરૂપ પ્રાપ્તિમાં પણ શસ્ત્રાસ્ત્રો કારણભૂત થઈ શકે છે.
પૂર્વના આરાધક જીવ મીરાએ બહુ સ્પષ્ટ કહ્યું છે, પ્રીતિ પૂર્વજન્મની, ભક્તિ આ ભવની, તેને મળે ભગવાન. મીરા પ્રેમની મૂડી લઈને આવી છે, સુલસા પ્રેમની મૂડી લઈને આવી છે. ભગવાન મહાવીરે સુલસાને ધર્મલાભ કેવડાવ્યા ત્યારે સુલસા ઝીલી શકતી નથી, કંચુકી ફાટી ગઈ, રોમાંચ ખડા થઈ ગયા, બંગડીઓ તૂટી ગઈ. 14 રાજલોકના ધણી કે જેમના ચરણોમાં અસંખ્ય દેવો મસ્તક નમાવે છે, તેમણે મારા જેવી શ્રેણિક રાજાના સારથીની પત્નીને યાદ કરી. રાજા રાણીને નહીં, શેઠ શ્રીમંતને નહીં, સુલસાને કીધા ધર્મલાભ. શ્રેણિક રાજાને નહીં, ચેલણા રાણીને નહીં, શેઠ શાલીભદ્રને નહીં, આ સુલસાને ધર્મલાભ કીધા. ધન્ય થઈ ગયું મારું જીવન અને સુલસા ગદગદ થઈ ગઈ. અનંત જ્ઞાની એના એવા પરમાત્માના હૃદયમાં મને જગ્યા મળી. કોઈના પણ હૃદયમાં જગ્યા મળે તો આપણે ખુશખુશ થઈ જઈએ છીએ. આ 14 લોકના ધણીના હૃદયમાં જગ્યા મળી તેનો આનંદ સુલસાને સમાતો નથી.
ભાઈ, સદગુરુનો યોગ મળવો દુર્લભ છે, કદાચ મળ્યો હોય તો પણ નિરંતર રહેવો દુર્લભ છે. દાદુનો શિષ્ય ઝઝબ, 20 વર્ષનો, બહુ રૂપાળો, બહુ દેખાવડો, પેશાવરમાં જન્મેલો. તેના પિતા મોટા જાગીદાર હતા, તેના લગ્ન હતા ત્યારે હજારો માણસો ભેગા થયા છે. ઝઝબ ઘોડા ઉપર બેઠો છે. લગ્નના ઠાઠની વાત શી કરવી, અને દાદુ હજારો માણસો વચ્ચે ત્યાં પહોંચ્યા અને કહ્યું, રજબ તુને ગજબ કિયા, સિર પે બાંધા મોર, આયા થાય હરી, ભજન કો ચલા નરક કી ઠોર. એ જ ક્ષણે રજબ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. દાદુએ કહ્યું, ચલો. હજારો માણસોની બરાત વચ્ચે રજબ દાદુની સાથે ચાલ્યો. રજબ દાદુનો બની ગયો. દાદુનું મૃત્યુ થાય છે ત્યારે રજબે આંખો બંધ કરી દીધી. શિષ્યોએ કહ્યું, આંખો તો ઉગાડો. હવે આંખો ઉગાડીને શું કરવું? જેને જેવા માટે આંખો હતી તે તો ચાલ્યા ગયા. હવે જોવા જેવું જગતમાં રહ્યું પણ શું છે? આ ધરતી ઉપર મારે જોવા જેવા તો મારા સદગુરુ હતા, તે તો ગયા, હવે બીજું કંઈ નથી. જોવું તેણે આંખ ન ઉગાડી.
આવો સદગુરુનો યોગ આવી આવી ભક્તિ આવી ઉત્કંઠા પ્રગટ ન હોય ત્યારે સત્શાસ્ત્રો સુદ્રષ્ટિવંતને પરમ મિત્ર તુલ્ય છે. શાસ્ત્ર જેવું જગતમાં બીજું કોઈ મિત્ર નથી. હે કુંદકુંદાદી કુંદકુંદાદી આચાર્યો, આ ધરતી ઉપર તમે ન હોત તો સમયસાર ન હોત, નિયમસાર ન હોત, પંચાસ્તી કાય અને પ્રવચનસાર ન હોત તો અમારી વૃત્તિ સ્વરૂપમાં કેવી રીતે વળત? તમારો મોટો ઉપકાર છે પરમ કૃપાળુ દેવ, માથું ઝુકાવે છે. હે કુંદકુંદાચાર્ય, તમારા વચનો વૃત્તિના અનુસંધાનમાં પરમ ઉપકારી થયા છે. હે સુધર્મ સ્વામી, હે હરિભદ્ર સુરી મહારાજ, હે અશોકજયજી મહારાજ, હે દેવચંદ્રજી મહારાજ, તમે ન હોત તો આ શાસ્ત્રો ન હોત તો મારું શું થાત, અમારું શું થાત? આ તત્વો અમે ક્યાંથી જાણત? સ્વરૂપ સ્થિરતા થવામાં મોટે ભાગે શાસ્ત્રો પરમ ઉપકારી બને છે. સ્વરૂપમાં સ્થિરતા કરી પણ ત્યાં સ્થિરતા લાંબો ટાઈમ ટકવી જોઈએ, ટકવી જોઈએ ને, તે માટે પણ શાસ્ત્રો ઉપકારી છે. તમે આજે જે કંઈ બોલો છો કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, અજર અમર છે, તો આ શાસ્ત્રો વાંચીને બોલો છો. હે પરમ કૃપાળુ દેવ, તમે આત્મસિદ્ધિ આપી ન હોત તો અમે ક્યાં જાત? અપૂરો અવસર ના આપવું હોત તો મસ્ત થવા માટે શું ગાત? હવે ગાઈ શકીએ છીએ.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો અમે આત્માને ક્યાંથી જાણત, કર્મને ક્યાંથી જાણત, કર્મના સંયોગોને, દ્રવ્યોને અને મોક્ષને ક્યાંથી જાણત? જે કંઈ જાણ્યું તે સદગુરુ અને સત્શાસ્ત્રોથી જાણી શક્યા છીએ. તમારા કહેલા સત્શાસ્ત્રો કેટલા બધા ઉપકારી છે. આવો ભાવ આવે અને શાસ્ત્રો વાંચે ત્યારે અંદરથી આનંદ આવશે. દેવચંદ્રજી મહારાજે ગાયું કે જે પરિણામિક ધર્મ તમારો તે હવો અમચો ધર્મ. અરે પ્રભુ, જો તમારો ધર્મ તેવો અમારો ધર્મ. પરમ પરિણામિક ભાવે અમારામાં છે પણ શ્રદ્ધા નથી, એના કારણે વિભાવ વળગ્યો છે. માટે તમારું અને અમારું છેટું પડ્યું છે પણ હવે છેટા નથી રહેવું. મારા માલિક, હું તમારા વગર નહીં જીવી શકું. ધાર તરવારની સોયેલી દોયેલી આ રણકાર આનંદજનજીનો છે અને યશો વિજયજી મહારાજે કહ્યું, પ્રભુ તમે તમારા હાથે મારા કપાળમાં તિલક કર્યું છે તેથી મને મોક્ષ મળશે, પછી મને ચિંતા છે નહીં. આ મસ્તી, આ ખુમારી, આ યશો વિજયજી, આ આનંદગંજી, આ કબીર, આ મીરા, આ તુલસી ન હોત, નરસિંહ કે નારદજી ન હોત, રામાયણ ન હોત તો ભારતનું શું થાત? શું આ સંસ્કૃતિના સૂત્રધાર સત્શાસ્ત્રો જીવનમાં પરમ આધારરૂપ છે. ક્યારે સદગુરુનો યોગ ન હોય ત્યારે.
આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. બિલકુલ સ્પષ્ટ કહ્યું છે, ક્યાંય ભૂલ ન થાય. પ્રત્યક્ષ સદગુરુ જો ન હોય ત્યાં આધાર પણ કોને? કોમન વ્યક્તિ નહીં, સુપાત્ર હોય તેને. આજે પણ હજારો શાસ્ત્રો ધરતી ઉપર હાજર છે. કોઈ પણ એક શાસ્ત્ર લ્યો તે તમને બચાવી દેશે. બે ભાઈઓ વચ્ચે મિલકતનો ઝઘડો ચાલ્યો. આ મિલકત મારી છે, ઓલો કહે મારી છે, મને મળવી જોઈએ. એક દિવસ બપોરે રામાયણની કથા ચાલતી હતી અને આ બંને ભાઈઓ ત્યાં ગયા. દશરથ મહારાજે રામને રાજ્ય આપ્યું. કૈકેયી ભરત માટે માગણી કરી. દશરથ રાજાએ રામજીને કહ્યું કે આ રાજ્ય ભરત પણ માગે છે તો હું આપું. રામજીએ કહ્યું, તમે મને પૂછો છો એ મારા માટે શરમ જેવું છે. રાજ્ય તમારું છે, તમે ઈચ્છો તેને આપી શકો, તમારા સેવકને પણ આપી શકો છો અને મને ચામર વીંઝવાનું કહો તો તેને પણ ચામર વીંઝવા પણ તૈયાર છું. પિતાજી, મને આપ શા માટે પૂછો છો? એ વખતે રાજ્ય તો આપ્યું પણ કૈકેયીને ફક્ત એટલું મંજૂર ન હોવાથી રામ વનવાસે ગયા. આ બંને ભાઈઓને થયું કે આખું રાજ્ય છોડી રામ વનવાસ ગયા છે અને આપણે બંને ભાઈઓ સંપત્તિ માટે લડી રહ્યા છીએ. ચાલો આ બધી સંપત્તિ સત્કર્મોમાં અર્પણ કરી દઈએ. રામાયણે બંને ભાઈઓને બચાવ્યા, અથવા સદગુરુએ જે કહ્યા તે અવગાધન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. ઉપરની ગાથામાં
ઉપરની ગાથામાં સ્પષ્ટ થઈ ગયેલ વાત ફરી શા માટે આ ગાથામાં કહી? ઉપર જે વાત કરી તે સમગ્ર શાસ્ત્રોની વાત કરી. જરાનું યોગ, ધર્મકથાનું યોગ, દ્રવ્યાનું યોગ, ધ્યાનના યોગના નિશ્ચય નયની પ્રધાનતાવાળા શાસ્ત્રો, વ્યવહારના શાસ્ત્રો, દ્રવ્ય ગુણ પર્યાયના શાસ્ત્રો વગેરે અનેક ગંભીર શાસ્ત્રો છે, પણ આ બધા શાસ્ત્રોમાંથી વર્તમાનમાં ઉભેલા જે પાત્ર જીવ છે તેના માટે શું ઉપયોગી થઈ પડે તેમ છે તે નિર્ણય વાચક નહીં કરી શકે. સદગુરુએ નિર્ણય કરી શકશે અને કહેશે. સદગુરુએ જે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા આપી હોય તે શાસ્ત્રો મતાંતર એટલે મત માન્યતા કુળધર્મ એટલે જે કુળમાં જન્મ થયો હોય તે કુળમાં જે ધર્મ પાળતા હોય તેને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્મા અર્થે નિત્ય વિચારવા, આધ્યાત્મિક દ્રવ્યાનુયોગ જેવા ગંભીર શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યક્ષ સદગુરુ જ્ઞાની પુરુષના ચરણોમાં રહીને જ કરવા જેવો છે, નહીં તો શાસ્ત્રો વિપરીત અસર કરી શકે તેમ છે. માટે કહ્યું કે પોતાની મતિ કલ્પના અને પસંદગી માટે જો શાસ્ત્રો વાંચે તો એક દોષ સ્વચ્છંદ પોષાય, બીજો દોષ વિપરીત બુદ્ધિ ગાઢ થાય, ત્રીજો દોષ અજ્ઞાન દશામાં જ્ઞાન દશા મનાઈ જાય અને શાસ્ત્ર અભિનિવેશ નામનો ચોથો દોષ ઉત્પન્ન થાય, તેની વિચારણા પછી કરીશું. જ્ઞાનની વાત કરવી તો બહુ ગમે છે. આત્મા જ્ઞાની છે, દ્રષ્ટા છે, ખાતો નથી, પીતો નથી, પરંતુ આચરણમાં ઉતારી શકતો નથી. આચરવાની વાત કરે તો રાજાની ચિઠ્ઠી આવી એવું લાગે, જય છે નૃપકી ચિઠ્ઠી. રાજાની ચિઠ્ઠી આવે એટલે ફળફડાટ થાય, ગમે નહીં. દ્રવ્યની ગુણની પર્યાયની અનાશક્તિની સાક્ષીભાવ જ્ઞાતા દ્રષ્ટા કરતા અકર્તા આદિ જ્ઞાનની વાતોમાં બહુ મજા આવે, પણ આચરણની વાત કે અભ્યાસ કરવાની વાત આવે તો કડવું લાગે. તે વખતે સદગુરુ હશે તો કહેશે કે ભાઈ, તારા માટે આ શાસ્ત્ર કામનું નથી અને તારા માટે આ શાસ્ત્ર કામનું છે. આ ગાથા બાકી છે, ફરી વિગતવાર વિચાર કરીશું.
બસ શું વિષય ચાલે છે? પ્રશ્ન મૂકે છે, પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય તો મુમુક્ષુએ શું કરવું? કોઈ વિકલ્પ, કોઈ આધાર? કારણ કે આગલી ગાથામાં જ કીધું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુના મહાત્મ્યની એટલી ગંભીર વાત કરી કે આત્મવિચાર જ ન ઉગે. હવે આવો યોગ ન હોય તો શું કરવું? જીવનની ઘણી ઘણી સ્થિતિઓ બને તો તમે જે માનો છો કે આવું હોય એમ તો ઘણા કે તીર્થંકરનું સાનિધ્ય મળે તો સારું, પણ તીર્થંકરનું સાનિધ્ય છે નહીં અને હવે મળવાની કોઈ સંભાવના નથી તો શું કરવું? તો આત્માનું મોક્ષપદ છે એ મોક્ષપદ માટેનો કોઈ ઉપાય ખરો કે પક્ષપદ છે એમ જ માનવાનું માત્ર, એ પદ પ્રાપ્ત થાય એવી કોઈ ગણતરી નથી? તો આ સત્ય છે, આત્માના છ પદ એ સાચા છે, તો સાચા કેવી રીતે? કે મોક્ષ છે પણ સદગુરુ નથી, તીર્થંકર નથી, તો મોક્ષ છે એવું કહેવાનો અર્થ શું? આવા ઘણા ઘણા પ્રશ્નો સાધકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને ઊભા થાય. કૃપાળુદેવે કહ્યું કે દરવાજો બંધ થયો નથી, પણ બીજો દરવાજો ખુલ્લો છે. અને બીજો દરવાજો ખુલ્લો છે એની અંદર આ વાત આવી. આ ગાથા 13 અને ગાથા 14 પાછું બંને જોડકું છે, બંને સાથે એકબીજાના સંદર્ભમાં એકબીજાની સંગતિ રાખી અને સમજવાનું. કોઈ ગાથાને એકાંતે પકડવાની તો જગતનું કોઈ શાસ્ત્ર એકાંતે પકડવાથી તો કંઈ માર્ગ બતાવે એમ જ નથી. જૈન દર્શનમાં એકાંત એને તો મિથ્યાત્વ જ કહ્યું છે. એકાંત એ તો એ દ્રષ્ટિ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. એનાથી ક્યારેય સત્યની ઉપલબ્ધિ ન થાય, માર્ગની ઉપલબ્ધિ ન થાય, કલ્યાણની પ્રાપ્તિ ન થાય, આત્મહિતનું કોઈ કારણ ન બને. માટે જરૂર કોઈ અપેક્ષાએ વાત સમજવાની છે. એમાં અપેક્ષાએ વાત સમજવાની અંદર બે વાત આવી કે જીવ જો પાત્ર છે અને સદગુરુ નથી મળ્યા, એનામાં મુમુક્ષુતા છે, એનામાં જિજ્ઞાસુપણું છે, એનામાં આત્મકલ્યાણની ચિંતા છે, એને પોતાનું સ્વહિત કરવાની ભાવના છે, ઝંખના છે, તમન્ના છે, તલસાડ છે, વેદના છે, તો આવા જીવો માટે દરવાજો બીજો ખોલી આપ્યો કે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. પ્રશ્ન આવ્યો કે સુપાત્ર એટલે કોણ? મુમુક્ષુ સુપાત્ર કોની વાત કરે છે? કે શાસ્ત્રની સુપાત્ર નહીં, ગુરુની સુપાત્ર નહીં. કૃપાળુ દેવે પત્રાંક 40ની અંદર એક વાત મૂકી છે, પેલું જ વાક્ય કહો. બરાબર છે. વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ફરીથી, વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા તથા જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. સુપાત્ર કોણ? કૃપાળુ દેવે બોધમાં આપી દીધું છે. સુપાત્ર કોણ એ કંઈ આપણો મતિકલ્પનાનો વિષય નથી, આપણે નક્કી કરી દઈએ સુપાત્ર. એટલે જો આ પરમ કૃપાળુ દેવની શૈલી બરોબર લક્ષ રાખજો કે જ્યારે જ્યારે જે વાત આવી છે એના લક્ષણથી બતાવ્યું છે. સદગુરુ કોણ? તો લક્ષણ. મુમુક્ષુ કોણ? તો એના લક્ષણ. ધર્મ કોણ? તો એના લક્ષણ. એમ સુપાત્ર કોણ? એના લક્ષણ છે. હું ને તમે નક્કી કરીએ સુપાત્ર નહીં, આપણે તો બધાએ આપણે કહીએ કે સુપાત્ર જ છીએ. બરોબર છે વીણાબેન? બહુ સ્પષ્ટ કહ્યું છે, કોઈ વસ્તુમાં કલ્પના નહીં લગાવો. આ જ્ઞાની પુરુષ કહે છે કે આ વિશાળ બુદ્ધિ બહુ મોટી વાત કરી, કેમ કે આત્માના શાસ્ત્રો તો દ્રવ્યાનું યોગના છે, ચરણાનું યોગના છે, કરણાનું યોગના છે અને ધર્મકથાનું યોગના છે. જો વિશાળ બુદ્ધિ નહીં હોય તો તમે એક જ પકડશો. આ શાસ્ત્રો તો જુદી જુદી પ્રકારે જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા આચાર્યોએ એનો જે ક્ષયોપશમ છે, એની જે સમજણ છે, એની સામે જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોના સંદર્ભમાં એમણે આ શાસ્ત્ર લખ્યા છે. ક્યારેક કોઈને એમ થાય કે લોકો આત્માના સ્વરૂપમાં મૂંઝાઈ ગયા છે, તો એણે એક નહીં થી આત્માની વાત જ લખી છે. ક્યારેક એમ થાય કે લોકોને સાધનાનો માર્ગ મળતો નથી, તો એમણે ક્રિયાના સાધનો લખ્યા, શાસ્ત્રો લખ્યા, વ્યવહારના શાસ્ત્રો લખ્યા કે દરેક વિધિ આમ હોય, ક્રિયા આમ કરવી જોઈએ, અનુષ્ઠાન આમ કરવા જોઈએ, એનું શાસ્ત્ર લખ્યું છે. હવે આનામાં વિશાળ બુદ્ધિ નથી. વિશાળ બુદ્ધિ એટલે જે કંઈ જ્ઞાન છે, જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે એને સમગ્રતાથી એનો વિચાર કરવો, એના સંદર્ભ સાથે વિચાર કરવો, એની સંગતિ સાથે વિચાર કરવો. કોઈ વાત જ્ઞાનીઓની વાતથી વિરુદ્ધની હોય નહીં. બધી જ વસ્તુ બધે સમયે કહી શકાતી નથી, એનો મતલબ એ નહીં કે બીજાનો નિષેધ છે. ન કહેવાયું, તેથી શું? પણ નિષેધ નથી. તો વિશાળ બુદ્ધિનું લક્ષણ આ છે કે જ્ઞાન અનંત છે. કોઈ એક વ્યક્તિ આ જ્ઞાન સંપૂર્ણપણે કહી શકે એવી વિશ્વની વ્યવસ્થા છે જ નહીં. એમાં એક વ્યક્તિની અંદર તો કૃપાળુ દેવે તો આખી સમજ આપી કે કોણ ન કહી શકે? સર્વજ્ઞ. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન. જો સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે, એની વાણીને 34 અતિશય છે, એ પણ ન કહી શક્યા. કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન નથી કહી શક્યા. જેના આટલા અતિશય છે, જેની પૂર્ણતા છે, જેને કેવળ જ્ઞાન થયું છે, એનું જ્ઞાન અપૂર્ણ નથી પણ એ કહી શકતા નથી. સમજાય છે? કહી શકતા નથી તો પૂર્ણ જ્ઞાન છે એમ કેમ માનવું? તો કે જ્ઞાન છે, પણ કહેવાનું માધ્યમ છે, એ ભાષા છે, એ તો જડ છે, પૂતગઢ છે, એની તાકાત નથી. તો વ્યક્ત કહી શકાય, અવ્યક્ત તે અવ્યક્ત જ રહે છે. આ વિશાળ બુદ્ધિવાળો આ તરત પકડે, તરત પકડે કે જો ભગવાન ન કહી શકા હોય તો બીજા ગુરુઓએ એના શાસ્ત્રમાં કીધી છે એ વાત ફાઇનલ હોઈ શકે? એકાંતે હોઈ શકે? ન હોઈ શકે. એણે એનાથી જેટલું કહી શકાય એટલું કહ્યું હોય, અને જેટલું એણે કેવા ધાર્યું હોય એટલું કહ્યું હોય, જે દ્રષ્ટિકોણથી કહેવાનું હોય એ કહ્યું હોય. કોઈને કોઈ નયથી શાસ્ત્રો લખવાના હોય તો નયથી લખ્યા છે, કોઈને કોઈ વિધિના શાસ્ત્રો લખવા છે તો વિધિના લખ્યા છે, કોઈને જુદા જુદા તપના લખવા છે એ લખ્યા છે, અને કોઈએ કથાના શાસ્ત્રો લખ્યા છે. એના જ્ઞાનમાં જુદા જુદા જીવોના ભવાંતરની કથાઓ છે. શાસ્ત્રો લખવા એટલે વાર્તા, કાલ્પનિક વાર્તા નથી. એમાં નેમરાજુલના ભવની કથા લખવી એટલે કોઈ કલ્પના નથી. પાર્શ્વનાથ અને કમઠની વાર્તા લખવી કથા નથી. આખો કર્મ સિદ્ધાંત એમાં વણાયેલો છે અને હકીકત છે, કોઈ કલ્પના નથી. તો 8-8 જન્મની, 10-10 જન્મની કથાઓ બધી જેના મગજમાં છે એણે કથાના રૂપમાં લખ્યું છે. લ્યો આ સમજો, કથાના રૂપમાં તત્વનો ધર્મનો આખો બોધ તમને સમજાઈ જશે કે જેવું કરશો એવું પામશો. કર્મના પરિણામથી ક્યાંય છટકી શકાય એમ નથી. તીર્થંકરો પણ છટકી શક્યા નથી. મહાવીરની 27 ભવની કથા લખી, કેટલો કર્મ સિદ્ધાંત એની અંદર આવી ગયો, કેટલો તપનો સિદ્ધાંત આવ્યો. તો અનેક રીતે આત્માનો સિદ્ધાંત આવ્યો, એમાં આત્મા અમર છે એ આવી ગયો. બધી વસ્તુ પણ ઘણાને મગજની અંદર જ ભૂસું ભરાઈ ગયું કે ધર્મકથાનો યોગ હોય તો બાળપોથીની વાર્તાઓ છે, આપણે કઈ સંબંધ, આપણે ક્યાં સાંભળવાની જરૂર. અને પાછું એ કહે ખરા, બોલવાવાળા પંડિતો હોય જરા સારી રીતે, એ બધી કથા વાર્તા છે. અરે કથા વાર્તા છે, એમાંથી તમને તત્વ સમજાય છે? તત્વ પકડાય છે તમારી બુદ્ધિમાં કે આ કથા વાર્તાની અંદર કેવો અટળ અને અફર કર્મનો સિદ્ધાંત આપ્યો કે આવા જ્ઞાનીઓને પણ કર્મ એ છોડ્યા નહીં, યોગીઓને છોડ્યા નહીં, ધ્યાનીઓને પણ છોડ્યા નહીં. તો સમજાય છે કઈ? તો આ એક એક વાત, વિશાળ બુદ્ધિ ન હોય તો શાસ્ત્ર સમજી શકાય નહીં. કારણ કે લોકો પોતાના ગચ્છના, પોતાના મતના, પોતાના સંપ્રદાયના, પોતાના માનેલા ગુરુના એટલી જ વાતો સાંભળવા તૈયાર હોય, બીજાની નહીં. બીજાની હોય તો અમે નથી સાંભળતા. આ ચોપડી છે કોની લખેલી છે? અને અમારા ગુરુની નથી ને, નથી જોતી. એટલી સંકુચિતતા, એટલી સંકીર્ણતા, એટલી ટૂંકી દ્રષ્ટિ, આ વિશાળ બુદ્ધિ નથી, આ તત્વ પામવાનું પાત્ર નથી. એના ગુરુનું લખાણ ગમે તેટલું સારું હોય પણ આને પરિણામ જ નહીં થાય. આ વાત શિષ્યની અપેક્ષા જ ચાલે છે, ગુરુની અપેક્ષા એ નહીં. ગુરુને માટે આ કોઈ સમસ્યા નથી. ગુરુને તો જે શાસ્ત્ર લખ્યું હોય ગુરુ એ પોતાને નથી લખતા. ગુરુને તો ખ્યાલ જ છે કે હું આ વિષય ઉપર જ લખું છું, બાકીનો વિષય તો છે. આ પ્રશ્ન કેનો છે? શિષ્યોનો છે. આ બધા જે ડોટ ડાયા વધારે ચા કરતા પ્યાલા ગરમ હોય એવા બધા, કે જેને પોતાના ગુરુનો એટલો દ્રષ્ટિરાગ છે કે એ સિવાય કોઈનું ચોપડી વાંચવી નથી મારે, જાણે બધું મિથ્યાત્વનું હોય, અસ્પૃશ્ય હોય, ઝેર હોય, આવો એનો મગજની અંદરની તુમાખી હોય, આવો એનો દ્રષ્ટિકોણ સંકુચિત હોય, તો પેલું ગાયપુ લક્ષણ વિશાળ બુદ્ધિ. વિશાળ બુદ્ધિ, બુદ્ધિથી જ્ઞાન પકડવાનું છે, અને જ્ઞાન મર્યાદિત કે અનંત? જ્ઞાન અનંત છે, જ્ઞાન અનંત છે. તો એક પુસ્તકમાં કેવી રીતે આવે, એક ગ્રંથમાં કેવી રીતે આવે, એક દ્રષ્ટિમાં કેવી રીતે આવે, એક નયમાં કેવી રીતે આવે? અનંત નયાયુક્ત એવી વાણી તીર્થંકરોની એક નયમાં કેવી રીતે સમાવવી? શક્ય નથી. સાધનની મર્યાદા છે, ભાષાની મર્યાદા છે, અભિવ્યક્તિની મર્યાદા છે, લેખનની મર્યાદા છે. કૃપાળુદેવે લખ્યું આગળ એક પત્રમાં આવે છે કે જેટલું વિચારવામાં આવે છે એટલું લખી શકાતું નથી, અને જેટલું લખવામાં આવે છે એટલું કહી શકાતું, જેટલું કહેવામાં આવે છે એટલું સાંભળવામાં આવતું, અને જેટલું સાંભળેલું છે એટલું સ્મૃતિમાં રહેતું. હવે આવું તો ડાપણ છે ભાઈનું, કે હાલતા હાલતા આવતા આવતા ગુરુએ શિષ્યને સમજાવ્યું કે કેમ નથી રહેતું, તો ગુરુએ બધા શિષ્યોનું સર્કલ કર્યું, પછી પેલાના હાથમાં બરફનો ટુકડો આપ્યો અને કે બધા પાસન કરો, તો છેલ્લાના હાથમાં શું આવ્યું? આ એક એક પરંપરાએ આવી વસ્તુ, આ વસ્તુનો સ્વભાવ છે. જેટલું વિચારી શકીએ એટલું લખી ન શકાય, લખી શકાય એટલું બોલી ન શકાય, બોલી શકાય એટલું સાંભળી ન શકાય, સંભળાય એટલું સ્મૃતિમાં ન હોય. આ જીવની મર્યાદાઓ છે. એટલે પેલું લક્ષણ તત્વ પામવાનું, ત્યાં આધાર સુપાત્ર એ આપણે સમજવું છે, કે સદગુરુ જો નથી, સદગુરુનો જો યોગ નથી, અને શાસ્ત્રો છે, અને શાસ્ત્રો છે, તો મોક્ષનો માર્ગ છે કે નહીં? કેમ કે શાસ્ત્રો કોના લખેલા છે? અનંત સદગુરુઓના. યોગ હોય તો એક સદગુરુનો હોય, શાસ્ત્રો કેટલા છે? અનંત સદગુરુઓ છે. શાસ્ત્રમાં તો ઉલટાનો લાભ છે, પણ કોને લાભ થાય? વિશાળ બુદ્ધિવાળાને. વિશાળ બુદ્ધિ, જ્ઞાન અનંત છે, અમર્યાદિત છે, અવક્તવ્ય પણ છે. શાસ્ત્રો જે છે એની અંદરથી કહેવામાં આવ્યું છે એ વાંચતા વાંચતા એમાં જે નથી કહેવાયું એ પણ જેની સમજવાની તાકાત છે એ વિશાળ બુદ્ધિનું લક્ષણ છે. જે કહેવાયું છે એ તો બરોબર છે, પણ એ વાંચતા વાંચતા જે નથી કહેવાયું એ જેની સમજમાં આવી જાય છે, એ જેની પકડમાં આવી જાય છે, આ લક્ષણ વિશાળ બુદ્ધિનું છે. ઉદાહરણ, કૃપાળુદેવે કહ્યું કે સર્વજ્ઞ પણ કહી શકા નથી, તો એનો મતલબ કે આત્માની વાત, આત્માનું પદ, જે પદ શ્રી સર્વજ્ઞ, એ પદ કોઈએ પણ ક્યાંય કહ્યું નથી પૂર્ણતાએ. જેણે જેણે કહ્યું છે એણે આંશિક વાત કરી છે, પૂર્ણતાએ તો કોઈ કહ્યું નથી. કેમ કે ભગવાન નથી કહી શક્યા, તો હવે બીજાનો વિચાર કે વિકલ્પ કરવો એ તો વ્યર્થ છે. એ નથી કહી શક્યા, સારું. જો નથી કહેવાયું તો કોઈએ સાંભળ્યું છે? જો કહેવાયું નથી તો લખાયું નથી, જો લખાયું નથી તો વંચાયું નથી, વંચાયું નથી તો કોઈએ ઉપદેશાયું નથી, ઉપદેશાયું નથી તો કોઈ સાંભળ્યું પણ નથી, અને કોઈએ સાંભળ્યું નથી તો એ પદની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને છતાં અનંત જીવો એ પદને પામ્યા છે. વાત બેસે છે? અનંત જીવો એ પદને પામ્યા છે. જે પદ તીર્થંકર પણ કહી શક્યા નથી, ભગવાને પણ નથી કહ્યું, આવું એનું સ્વરૂપ છે. ભલે રહ્યું, નથી કહેવાયું, નથી સંભળાયું, નથી વંચાયું, નથી લખાયું, નથી બોલાયું, છતાં પણ વિચારતા પામી ગયા. જે નથી સંભળાયું, નથી કહેવાયું, નથી બોલાયું, નથી વંચાયું, એ પદને પણ પામનારા અનંત જીવો છે. એ તીર્થંકર પછી અનંત જીવો મોક્ષને પામ્યા, એ શાસ્ત્રોના આધારે પામ્યા, અને એ શાસ્ત્રો કે જેમાં બધું કહી શકાયું નથી, જેને વેદની અંદર શબ્દ લખ્યો ઋષિ મુનિઓએ બધું કીધા પછી લખે નેતિ નેતિ નેતિ, આનો કોઈ અંત નથી, આની આગળ વાત થઈ શકતી, છતાં છે છે ને છે તો નથી કહેવાયું, છતાં અનંતા જીવો એ મોક્ષને પાયમાં, એ પૂર્ણ પદને પાયમાં કે 90% પાયમાં, એને આત્મા પ્રાપ્ત થયો તો એને 80% આત્મા પ્રાપ્ત થયો, 20% નથી, કાંઈ કહેવાયું નથી એટલે તને ખબર નથી. તો જેણે આત્મતત્વ પ્રાપ્ત કર્યું છે એને પૂર્ણ પ્રાપ્ત કર્યું છે, અને જેણે કહ્યું છે એને પૂર્ણ કહ્યું જ નથી. ખ્યાલ આવે છે? જેણે આત્મતત્વ કહ્યું છે એને તો પૂર્ણ કહ્યું જ નથી, કેમ કે કોઈની એવી શક્તિ નથી, સમર્થતા નથી, ભગવાનની નથી તો બીજાની ક્યાંથી હોય, અને છતાં એના આધાર ઉપર જેણે મેળવ્યું છે, જેણે પામ્યું છે, જેણે સિદ્ધિ કરી છે એ પૂર્ણતાને પામ્યા છે. કોઈ જીવો એવું નથી કે અધૂરા સિદ્ધ થયા છે. આપણે ત્યાં પાસ થવામાં હોય કે 70%, 80% ફર્સ્ટ રેન્ક, પણ સિદ્ધપદમાં એવું હોય 99% હોય તો સિદ્ધ થાય, તો સિદ્ધ થઈ શકે ન થઈ શકે. અણુ માત્ર પણ અજ્ઞાન હોય, અણુ માત્ર, તો એ પૂર્ણ વિતરાગ થઈ શકે, એને કેવળ જ્ઞાન થઈ શકે નહીં ને? સ્પષ્ટ સમજાય છે ને વાત? અણુ માત્ર પણ અજ્ઞાન હોય, અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ દર્ગ ભલે, પણ જાણતો નહીં. જ્ઞાનીઓ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે. સાહેબ પણ અણુ માત્ર ની વાત કરો છો, અરે પૂર્ણ તો કોઈ કીધું નથી, કોઈ કહી શકતા નથી, એવું તમે જ કયો છો. છતાં પણ કે છે કે જે વિચારનાર છે એ પૂર્ણ છે, હું જે વાંચું છું એ અપૂર્ણ છે, પણ વિચારનાર કોણ વિચારે છે? આત્મા. પ્રત્યેક આત્મા સિદ્ધ સમાન છે, એ પૂર્ણ છે, એ 80% નથી, એ 90% નથી, એ 35% નથી, અનુભવી શકે છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે ભલે જે વાંચ્યું નથી, પણ જેટલું વાંચ્યું છે એના ઉપરથી પૂર્ણતાના સ્વરૂપની એ વિચારણા કરી શકે છે, એ પોતાના પૂર્ણ સ્વરૂપની વિચારણા કરે છે. એને પૂર્ણ સ્વરૂપ ક્યાંય વાંચ્યું નથી, એના સાંભળવામાં આવ્યું નથી, અને છતાં એ પૂર્ણની પ્રાપ્તિ કરે છે. વર્તે અંતરશોધ. અંતરશોધ કોના આધારે કરશે? બાહ્ય વાણીને, પોતાનું સ્વરૂપ. તો પોતે પોતાથી અજ્ઞાત તો રહેવાનું નથી. તમે વાંચીને થોડુંક અજ્ઞાત રહીએ તમારું કે આટલું ન સમજાયું, પણ તું તારાથી અજ્ઞાત કેવી રીતે રહે? આ વિશાળ બુદ્ધિનો અર્થ જો પકડાય તો આ જગતની અંદર શાસ્ત્ર એને આધાર છે, ભલે શાસ્ત્ર એ બધું કહી શક્યા હોય કે ન કહી શક્યા હોય, એના હાથમાં કોઈ શાસ્ત્ર આવ્યું હોય કે ન આવ્યું હોય. અને એટલા જ માટે કેટલાય જ્ઞાનીઓ એ ભણ્યા જ નથી એટલે શાસ્ત્ર વાંચવાનો કોઈ પ્રશ્ન જ નથી, છતાં પૂર્ણતાને પામ્યા છે કે અધૂરાને પામ્યા છે. ન કહી શકાય એવા વક્તવ્ય, વ્યક્ત જે છે એ બધું કહેવાયું છે, પ્રગટ થયું છે, પુરુષમાં પ્રગટ થયું છે, વાણીમાં પ્રગટ થયું છે, બોલવામાં પ્રગટ થયું, લખવામાં પ્રગટ થયું છે. અવ્યક્ત છે એ પણ પોતાના સ્વરૂપમાં તો છે જ, વ્યક્ત નથી એટલું જ, પણ પૂર્ણતા પોતાની, પોતાની પૂર્ણતાનો અહેસાસ પોતાને થઈ શકે ભલે વાંચ્યું નથી. એટલે મોટું સાધન વિચારનું કીધું, વિચારથી આત્મજ્ઞાન થાય છે, આત્મવિચારથી આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાનથી આત્મધ્યાન થાય, આત્મધ્યાનથી આત્મસમાધિ થાય, અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. પણ પ્રારંભ ક્યાંથી? વિચાર. વિચારતા પામી ગયા, તે આત્મતત્વનું મૂળ. અદ્ભુત વાત. અહીંયા એટલા માટે આપણે સમજવી છે કે સદગુરુનો યોગ નથી, પણ તું તો છો. મારે મોક્ષે જવું છે, મારું આમ શું થાય, કોણ બતાવે, આવા 50 પ્રકારના પ્રશ્નો થશે. અને એ છે, એમાં કીધું છે કે જરૂરી છે, ભ્રાંતિના છેદક છે, છતાં પણ માર્ગ બંધ નથી. મોક્ષ માર્ગની સાધના અટકી ન રહીએ કોઈ દિવસ. સદગુરુનું હોવા પણ એ તીર્થંકર કરતા પણ જરૂરી છે. છતાં આ શ્રીમદ રાજચંદ્ર આ સમજાવવા જોઈએ, આ ગુરુનું સામર્થ્ય, આ ગુરુએ બતાવેલી આખું રહસ્ય, આ રહસ્ય આત્મસિદ્ધિમાં છે. કે આવું સદગુરુનો મહિમા ગાનાર પુરુષ પણ કહે છે કે માર્ગ દરવાજો બંધ નથી, માર્ગ ખુલ્લો છે. કોના માટે? શરત મૂકી છે સુપાત્ર માટે. અને સુપાત્ર અમે કોને કહીએ છીએ? તો કે વિશાળ બુદ્ધિ, પછી સરળતા. સરળતા એટલે જ્યારે સાચું મળે, સમજાય, સત્ય મળે, તો સ્વીકારવાની તૈયારી. પોતાનું મમત્વ આડું ન આવે, પોતાનો મતાગ્રહ આડો ન આવે. મેં માન્યું છે, હું આમ માનું છું, મારી આ માન્યતા છે, મારું આટલા વર્ષનું આમ છે, કાંઈ નહીં. એકવાર જ્યારે એને સાચું સમજાય તો પોતાનું તમામ જન્મોજન્મનું જૂઠ છોડી દેતા, જેને એક ક્ષણ પણ લાગે નહીં. ભગવાન મહાવીરના સમવસણની અંદર ગૌતમને નિરાકરણ થાય છે, એની શંકાનું નિરાકરણ થાય છે. આ 11 ગણધરને જ્યારે શંકાનું નિરાકરણ થયું કે તે જ ક્ષણે ત્વમેવ સત્યમ નિશંકમ, હે ભગવાન આપ જે કહો છો તે જ સાચું છે, એનું અનંત કાળનું જે કંઈ અજ્ઞાન હતું એનો એક પણ આગ્રહ, એક ક્ષણ પણ ટકતું, આ સરળતા છે. પોતાને નથી સમજાતું. હરિભદ્ર સુરી રાજપુરોહિત હતા, પ્રતિજ્ઞા હતી કે મને કોઈ વસ્તુ નહીં સમજાય તો હું એનો શિષ્ય બની જઈશ, દાસ બની જઈશ. અને સાધ્વીજીની ગાથા એને સમજાણી નહીં. સાધ્વીજી ચિત્તોડમાંથી પસાર થતા હતા, ઉપાશ્રયમાં ગાથા રટણ થતી હતી, અને એને સાંભળી એને થયું કે આ શું બોલે છે, મને કંઈ સમજાતું નથી, અને મારી તો પ્રતિજ્ઞા છે. એણે તરત કહ્યું કે આપ મને અર્થ સમજાવો અને હું તો આપનો શિષ્ય થઈશ, જો સમજી જઈશ તો. સાધ્વીજી વિચક્ષણ હતા, એને કહ્યું કે આને ક્યાં મોકલાય? ગુરુ મહારાજ પાસે. તમે અમારા ગુરુ પાસે જાઓ, એ તમને સમજાવશે, અમારું કામ નથી, અમારો અધિકાર નથી. જો આ પણ એક સરળતાનો એક ગુણ છે, આ વિનય ગુણ છે, કે જે વસ્તુ જ્યાં હોય, જ્યાં જ્ઞાની પુરુષની વિદ્યમાનતા હોય ત્યાં પોતે ડફાડફ કરે. તો ઘણી વાર બને છે, કોઈ ચર્ચા કરવા આવ્યા હોય તો જેની સાથે વાત કરવાની હોય એની સાથે, તો ઓલો થોડુંક જાણતો હોય ને એ ઝલકાયા કરે, એ વચમાં ડફાડફ કરે, એ ઉપદેશ દેવા માંડે. અરે લિંક આની જેટલી છે એટલી તમારી નથી. આ પૂછે છે ને આ જવાબ દે છે, એ બરોબર એને સમજી સમજીને લે છે, ત્યાં વચમાં તમે ડફાડફ કરો કે મને ખબર છે એટલે આનું આમ, તો તને આટલો ખબર નથી. જુઓ આ અજ્ઞાન અધૂરો ઘોડો છલકાય. આ બીજી વાત એની આવે છે કે જ્યારે મને જો સત્ય સમજાશે તો મારો કોઈ આગ્રહ હું ઊભો નહીં રાખું. આ જબરજસ્ત ચીજ છે. જ્યારે પ્રભુશ્રીએ પ્રશ્ન પૂછ્યો ખંભાતના ઉપાશ્રયની અંદર કે શાસ્ત્રમાં આમ લખ્યું છે કે સમકીતીની ક્રિયા એ સફળ છે, અફળ છે, અને અજ્ઞાનીની ક્રિયા સફળ છે, આ સુઈગડાંગ સૂત્રમાં ગાથા આવે છે, સાહેબ આનો અર્થ અમને સમજાતો નથી, કાં તો લખવા ફેર થયું છે, કાં તો ઉતારો કર્યો છે એની ભૂલ છે, અને કાં છાપવાવાળાની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કે સમકીતીની ક્રિયા અફળ અને અજ્ઞાનીની ક્રિયા સફળ, આવું તો અમે ક્યાંય ખ્યાલમાં બેસતું નથી. સાધુઓ છે. કૃપાળુદેવ એને કહ્યું કે દ્રષ્ટિ પકડો, ફળનું બેસવાપણું એટલે કંઈ ને કંઈ શુભ કે અશુભ ફળ લાગુ પડે, કર્મ બંધાય. તો સમકીતીની ક્રિયા અફળ છે એટલે સમકીતી જ્ઞાની છે, એની ક્રિયામાં કંઈ શુભ કે અશુભ કોઈ કર્મ બંધાવવાનું હોય નહીં. અને અજ્ઞાનીની ક્રિયા સફળ છે, સફળ છે એટલે ફળ મળશે જ, શુભ કે અશુભ ગમે તે મળશે. જ્યાં પરમાર્થ સમજાયો ત્યાં બધા મુનિઓને થયું કે આ જે કહે છે વાત સાચી છે, આ કોઈ ભગવાન સ્વરૂપ છે. પ્રભુશ્રીને તો ત્યારે જ એટલા બધા ભાવ આવ્યા કે સાષ્ટાંગ નમસ્કાર કરી અને કે આની પાસેથી મારે અવતારવું છે, માર્ગ આની પાસેથી લેવો છે. આ સરળતા, પ્રભુશ્રીની સરળતા, ઇન્દ્રભૂતિની સરળતા, હરિભદ્રની સરળતા, એ કથાનો યોગની અંદરથી આ સમજાય કે કેવા વિદ્વાન જેનો જોટો ન જડે એની સરળતા કેવી, કે એક વસ્તુ સાચી સમજાઈ ગઈ, હૃદયમાં ચોટ થઈ ગઈ કે આ કહે છે એમ જ વસ્તુ સ્થિતિ છે, એ મને હવે નિશંકપણે સમજાયું તો વાત પૂરી થઈ ગઈ, મારા અગ્રને ક્યાં સ્થાન છે, મેં કેટલા શાસ્ત્રો વાંચ્યા છે, આટલી દલીલો છે, આટલા તર્ક છે, બધું ગયું, મુક્તારો તર્ક બધું બાજુમાં. પ્રભુશ્રી સાદી વાત કહે, લોકોને બહુ જાજુ ન સમજાય. ચરોતરના લોકો એ કે તારી વાત ઉપર મૂક ચોકડી અને તાણ મીંડું, તારી બધી વાત ઉપર મૂક ચોકડી અને તાણ મોટું મીંડું, આ કાંઈ નથી. જ્યારે આ સ્થિતિમાં આ સરળતાનો ગુણ છે. પછી મધ્યસ્થતા, શું સમજવું, ત્યાં સુધી કોઈ અભિપ્રાય ન બાંધવો, સાચું છે કે ખોટું એવો કોઈ અભિપ્રાય બાંધવો નહીં. મધ્યસ્થ એટલે બને એવું કે આપણને સમજાવનાર કદાચ પૂરું ન સમજાવી શકે, કદાચ શાસ્ત્રમાં કયા હેતુથી વાત લખી છે આપણાથી ન પકડાય, તો આપણે અસત્ય છે જૂઠ છે એવો અભિપ્રાય ન આપવો. આવું ઉતાવળા ન થવું. ઉતાવળા કોણ થાય? અહમવાળા, જેને અહમ જોર કરતો હોય ને એ તરફ ને આ ખોટું છે. તો શાંતિ રાખ, વિચાર, હેવે સેકન્ડ થોટ, ફરીથી વિચાર કર કંઈક, અથવા કોઈ બીજાને જઈને પૂછ, અથવા બીજો કંઈ સંદર્ભ લે. તને કદાચ એવું છે શબ્દનો અર્થ ન પકડાયો હોય, એનો ભાવાર્થ ન પકડાયો હોય, કહેવાનો હેતુ ન પકડાયો હોય, કહેવાનો આશય ન સમજાયો હોય, કદાચ એ સમજાવનારની પણ કંઈક થોડી મર્યાદા હોય, તો તું કોઈ પણ પ્રકારનો નિર્ણય બાંધી ન લે. આ મુમુક્ષુનું આ પાત્ર જીવનું લક્ષણ કે શાસ્ત્રો વાંચે પણ નિર્ણય ન લીએ. અહીંયા આવ્યું ને આપણે વચમાં મુનિશ્રીએ લખ્યું છે એ આપણે વાંચ્યું હતું, અને ઓલા નેહલે સરસ આપણને કીધું હતું. મુનિશ્રીએ કહ્યું હતું કે તમને જેટલી શંકા થાય એટલી પૂછજો પણ નિર્ણય લેશો. આ સદગુરુના લક્ષણની વાત જ્યારે મુનિશ્રીને વિવરણમાં આવતી હતી ત્યારે એને લખ્યું હતું કે અનેક રીતે વિચારજો, તમને ન સમજાય તો હજાર વાર પૂછજો, એમ લખ્યું છે, હજાર વાર પૂછજો પણ મહેરબાની કરીને નિર્ણય લેતા. મધ્યસ્થતા અને ચોથું છે જીતેન્દ્રિય. ત્રણ ગુણ વ્યવહારિક આપ્યા અને એક ગુણ પારમાર્થિક આપ્યો. જીતેન્દ્રિય પણ આ ત્રણેય ગુણનો આધાર છે. હું મુમુક્ષુ છું, હું જિજ્ઞાસુ છું અને જીતેન્દ્રિય નથી. ઇન્દ્રિયોના વિષયની અંદર રમ્યા કરે છે, ઇન્દ્રિયના વિષયો ઉપર એને કોઈ સંયમ નથી. વર્તન એનું ઈચ્છાપૂર્વકનું છે, સ્વચ્છંદપૂર્વકનું છે. એની સંજ્ઞા આધાર ઉપર જીવે છે અને એની સંજ્ઞા પશુ સંજ્ઞા જેવી છે. એનો આહાર, એની નિંદ્રા, એનો ભય, એનું મૈથુન અને એનો પરિગ્રહ પશુને પણ શરમાવે એવી સંજ્ઞા એની છે. જીતેન્દ્રિય પણ નથી. એને શરીરની ઇન્દ્રિયો પ્રાપ્ત છે, દેહ પ્રાપ્ત છે, ઇન્દ્રિયો પ્રાપ્ત છે, પણ એ ઇન્દ્રિયો ઉપર એનું નિયમન નથી. ઉચ્છૃંખલ છે. આ ગમે એટલી વાત કરે, એનામાં વિશાળ બુદ્ધિ હોય, એનામાં સરળતા હોય, એનામાં મધ્યસ્થતા હોય, પણ પરમાર્થને પામવાની પાત્રતા એનામાં નથી. આ માર્ગ જીનનો છે અને જીનનું પેલું લક્ષણ ઇન્દ્રને ઇન્દ્રિયોને જીતવી તે. એનો અનુયાયીનું પેલું લક્ષણ પ્રાઇમા ફેસી કન્ડિશન કે ગમે તેવો હોય, એને ઇન્દ્રિયો પણ છે, એના વિષયો પણ છે અને જગતમાં બધાને છે. જેટલા મનુષ્ય યોનિમાં છે બધાને ઇન્દ્રિયો છે, પણ જીનનો અનુયાયી છે, જીનને માને છે, તો એનામાં પહેલી ગુણ કયો હોવો જોઈએ? જીતેન્દ્રિય. પણ પહેલું નહીં, એ નિયમમાં છે. નાનો એવો નિયમ પણ એ પોતાના ઇન્દ્રિયોના વિષયને વશમાં રાખી શકે એવો છે. કેટલો મોટો ગુણ છે! જેને આત્મા પ્રાપ્ત કરવો છે એને શરીર ઉપર સંયમ નથી, તો શું આત્મા પ્રાપ્ત કરવાનો? તો શરીરની વૃત્તિથી જે ચાલે, શરીરની ઈચ્છાથી ચાલે, શરીરના આવેગથી ચાલે, આવેશથી ચાલે, અને વાત પરમાર્થની કરવી છે. એને કંઈ પણ ઇન્દ્રિયોનો વિષય જાગે અને અનુકૂળતાને, યોગ્યતાને, વાતાવરણની અનુકૂળતા ન હોય તો એ સંયમ રાખી શકે? એ એમ કે હું શિબિરમાં આવીશ પણ સવારે મારે મોર્નિંગ ટી તો જોઈ જ, 6 વાગે ઉઠતા વેત, તો શું કરું? આપણે એની વ્યવસ્થા કરવી કે નહીં? તું તારા ઘરે, તું તારા ઘરે સારો છે ભાઈ, હજી તારે આત્માર્થની સાધના કરવાની હજી વાર છે. પેલા ઇન્દ્રિયોને જીતતા શીખ. વિષયો ઉપરનો તારો વશ આવે, તારો કંટ્રોલ આવે, કંઈક નિયમન હોય, કંઈક સંયમ હોય, પછી વાત કર તું પરમાર્થની. અત્યારે ક્યાં માંડો છો? પણ બુદ્ધિ વિશાળ છે, બહુ ઇન્ટેલિજન્ટ છે. એની ઇન્ટેલિજન્સી શું કામની? એની ટેલેન્ટ શું કામની? એટલું કૃપાળુ દેવે તો આવા ગુણો મૂકવામાં પણ એક ગુણ મૂકીને કેવી વાતને પકડી છે કે મુમુક્ષુ તો હોવો જોઈએ, આ મોહાશક્તિથી મુંજાયેલો હોવો જોઈએ, આ દેહના ભાવથી પર થોડો થયેલો હોવો જોઈએ. એટલે ઘણીવાર આપણે ત્યાં બાહ્ય વાતાવરણનું મહત્વ નથી. એટલા માટે કે ભાઈ પંખા હોય કે ન હોય, ગરમી ગરમીનું કામ કરે છે, ઠંડી ઠંડીનું કામ કરે છે, એની અસર જે કાંઈ છે તે શરીર સુધી સમજી શકાય છે, પણ એની અસર આત્મામાં થાય? આત્માએ તો નરકની અંદર જઈને આવ્યો છે. કેટલી ડિગ્રી ગરમી હતી? 44 છે. તો અહીંયા એ કહે છે કે જરાક એને લક્ષ આવી જાય. જુઓ, આખો સંયમનો માર્ગ જુઓ તો ઇન્દ્રિયોને આધીન ક્યાંય વ્યવસ્થા નથી. જે માર્ગ વિતરાગે પ્રણીત કર્યો છે તે માર્ગમાં ક્યાંય ઇન્દ્રિયને આધીત વ્યવસ્થા ક્યાંય ગોઠવી નથી. જ્યાં ગોઠવી છે ત્યાં ઇન્દ્રિયો ઉપરનું નિયમન આવે, સંયમન આવે, તો જ હાલે આ ગાડી, નહીતર ક્યાંય હાલતી નથી. અધ્યાત્મ માર્ગમાં જ્યાં જઈએ તે પહેલી વાત આવે. તું ગમે તે કહેતો હોય તો એમ કહેશે કે જો આજે 14 છે, લીલોતરી શાક નહીં મળે, તારે યાત્રાએ આવવું હોય તો આવજે, ન આવવું હોય તો ન આવજે. પણ મારે ચટણી વિના તો ચાલતું જ નથી, મરચા તો વઘારેલા જોઈએ જ. તો તારા ઘરે રહે, હજી વાર છે, યાત્રા ન કરવી. ફર્સ્ટ સ્ટેપ બિગિન્સ વિથ ધ રિસ્ટ્રેઇન, સંયમ. જીતેન્દ્રિયપણું, જીતેન્દ્રિયપણામાં કેટલો બધો શબ્દનો અર્થ છે કે એને ઇન્દ્રિય તો છે જ, આ પંચેન્દ્રિય છે. તમે સાહેબ પંચેન્દ્રિય હોવો જોઈએ મોક્ષ માટે, તો કે પંચેન્દ્રિય હોવો જોઈએ પણ જીતેન્દ્રિય હોવો જોઈએ, માત્ર પંચેન્દ્રિય નહીં. આ ખ્યાલ આવે છે કે અમે મનુષ્યથી હવે અમે અધિકારી મોક્ષના થઈ ગયા, કા હવે પંચેન્દ્રિય છીએ, સંઘની છીએ, સંઘની નહીં પ્રજ્ઞાવાન જોઈએ. તું પંચેન્દ્રિય છો પણ જીતેન્દ્રિય નથી, તો વિતરાગ માર્ગમાં તારો પ્રવેશ નથી. તું સંઘની છો તો સંજ્ઞા તો પશુઓને હોય, તિર્યંચને હોય સંજ્ઞા તો, પણ તને પ્રજ્ઞા જોઈએ, વિવેક જોઈએ, એટલે એનો કંટ્રોલ જોઈએ, તો તું છો. એટલે ચોથો ગુણ મૂક્યો જીતેન્દ્રિયતા. આટલા ગુણો જે આત્મામાં હોય, શબ્દ શું મૂક્યો? આત્મામાં, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. પછી પ્રશ્ન નહીં કરવો સાહેબ ત્યાં આધાર સુપાત્ર, તો સુપાત્ર એટલે કોણ? કૃપાળુ દેવે આપણને સુપાત્ર કહી દીધું છે. કે પ્રત્યક્ષ સદગુરુ હોય તો સદગુરુ એ જ શાસ્ત્ર છે, પણ નહીં તો શાસ્ત્ર આધારરૂપ છે. પણ એ જીવ સુપાત્ર હોવો જોઈએ. સુપાત્રનો અર્થ અહીંયા સરસ આપ્યો છે કે જેનામાં વિનય છે, જેનામાં વિનય છે. એટલે વિનય છે એટલે હું કંઈ પણ જાણતો નથી. જ્યારે જ્ઞાની પાસે જવું ત્યારે કૃપાળુ દેવે આ વાત મૂકી છે પત્રમાં કે હું કંઈ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જવું. નહીંતર એને કીધું છે એ નહીં સમજાય. હું બધું જાણું છું, બધું સમજું છું, છતાં ચાલો આપણે કોઈ જ્ઞાની સદગુરુ આવ્યા છે તો સત્સંગ કરી આવીએ, એમાં ક્યાં ખોટું છે, એમાં ક્યાં પૈસા દેવા છે. આ જાય નકાર થઈને પાછો આવે એ કાંઈ મળે નહીં. પેલો નિશ્ચય જ્ઞાનીના સત્સંગ માટેનો એ છે કે હું કાંઈ જાણતો, તો એને કંઈક મળશે. તો કે છે એના જેનામાં વિનય છે. આઈન્સ્ટાઈનનો દાખલો આપી દીધો સરસ મજાનો, કે જગતની અંદર જેની તોલે કોઈ આવી શકે એમ નથી, એને જ્યારે પૂછ્યું ત્યારે એને એમ કીધું કે આ બધા જ્ઞાનથી એમ થાય છે કે હું તો આમાં કાંઈ, અમે તો મહાસાગરમાં છબછબિયા કરીએ એટલું જ અમારું જ્ઞાન છે, એટલું અનંત જ્ઞાન છે. એટલે કબીર સાહેબે તો કહ્યું કે હું તો આ ધરતીનો કાગજ કરું અને બધી સમુદ્રની સાઈ કરી અને મેરુ પર્વતની બોલ પેન કરું તો આ હું લખી શકું એમ નથી. બહુ સરસ વાત મૂકી છે બધી. સદગુરુનો યોગ હોય ત્યારે આ બધું પાત્ર થાય. પછી તો સાહેબજી એ બધી પોતાની વાત, કે આત્મસિદ્ધિ ન મળી હોત તો અમે આટલું ક્યાંથી વિચારત, અપૂર્વ અવસર ન હોત તો મસ્તીમાં ઝૂલવા માટે આધાર શું મળત. આનંદગંજીએ પણ કહ્યું કે ધાર તરવાની દોહિલી છે, 14મા જીનતણી સેવા. તો આ બધી બાબતમાં કે છે, સ્પષ્ટ કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ જો ન હોય તો ત્યાં આધાર ખરો, પણ કોને? તો અહીંયા લખ્યું છે કોમન વ્યક્તિને નહીં, સુપાત્ર હોય તેને. કોમન એટલે બધું છે પણ આવા એકય ગુણ જેનામાં નથી, એટલે વિશેષતા જેનામાં નથી. મુમુક્ષુતા છે, વિશેષતા છે. કોઈ પ્રવચન સાંભળવા આવે, એક સામાન્ય કોમન આવ્યો કે હાલો અહીંયા હાલે છે, તો કીધું છે મારા ભાઈબંધે કીધું છે તો જી આવીએ. અને એક મુમુક્ષુ આવે તો બે પ્રવચન સાંભળ્યા પછી બેમાં ફેરક શું પડે? ઓલાને એમ કે ઠીક છે આવું તો અમે સાંભળ્યું છે, ને ઓલા તો મોરારી બાપુ આથી વધારે મજા કરાવે છે. ઓલો એમ કે આના કરતા ડાયરામાં ગયા હોય તો 4 કલાક તો તને ખબર ન પડે, ભીખુદાન ગઢવીને સાંભળ ચાલ્યા કરે. કોમન મેનની વાત નથી આ. સુપાત્ર શબ્દ જ અનકોમન છે. મુમુક્ષુતા અનકોમન છે. જગતના જીવોને મોક્ષની વાત પ્યારી નથી. જીવોને ભોગ કોમન છે, ઇન્દ્રિયોનો વિષય કોમન છે, ભૌતિક આશા આકાંક્ષા એ કોમન છે. આ બધું હોય અને છતાં એનો સ્વીકાર નહીં, આ અનકોમન છે. જગતની મોહાશક્તિ કોમન છે, એ મોહાશક્તિથી મૂંઝવણ થવી એ અનકોમન છે. તમે શું મૂંઝાવ છો? આટલો ધંધો, ધાપો, ગાડી, લાડી, વાડી, ધમધોકાર કરતા આવો મોટો પરિવાર, આટલી તમારી વોગ, આટલી સત્તા, આટલી પદવીઓ તમને, છતાંય મૂંઝાય છે. ચક્રવર્તી ચક્રવર્તી પદમાં મૂંઝાય છે. મિથિલાધિપતિ જનક એ એના અધિપતિ પદમાં મૂંઝાય છે. અને એ અષ્ટાવક્રને પૂછે છે કે મુક્ત થવાનો માર્ગ શું? તારે મુક્ત થવાની શું જરૂર છે? તને ક્યાં પીડા છે? તારો તો પૈડો બોલ ઉપાડે છે બધા, તને શું વાંધો છે? છતાં મિથિલાધિપતિને પીડા છે કે હું મુક્ત ક્યારે થાવ? જગતની મોહાશક્તિથી મૂંઝાયેલો છે અને આપણે જગતની મોહાશક્તિમાં અટવાયેલા છીએ અને મૂંઝાયા નથી પણ ભ્રાંતિમાં પકડાયેલા છે, અંજાયેલા છે. જગતની મોહાશક્તિમાં અંજાયેલા છે, આપણને મૂંઝવણ છે નહીં. તો આપણે આ કોમન મેનમાં છીએ, અનકોમન નથી. આ વાત સુપાત્ર એટલે જે કોમન નથી તે. કેટલી સરસ વાત મૂકી મુનિશ્રી આની અંદર કે જે કોમન નથી. અબજો લોકો છે પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે, પણ એમાં જે કોમન નથી, આમ તરી આવે એવા વિશેષવાળા, વિશેષ પ્રકૃતિ, વિશેષ જિજ્ઞાસા, વિશેષ બુદ્ધિવાળા, વિશેષ વિચારવાળા, આ બધા અનકોમન છે. એને આ બધું જ હોવા છતાં કંઈક પરમાર્થની સાધના કરવી છે. ભાઈ શું કામ તારે કરવી છે? આપણે એમ કહીએ ને કે અહીંયા જાસ ધર્મ તો એમાં કાંઈ તને પાંચ પૈસા મળશે નહીં, નહીં મળે એ જાણે છે. છતાં એ જે કલ્યાણ કરવા જાય છે એ આત્માનું, જે આત્મા એને જોયો નથી અનુભવ્યો પણ, છતાં શ્રદ્ધાથી જાય છે. આ અનકોમન છે. સરસ વાત મૂકી ત્યાં પછી, એટલે સદગુરુની વાત મૂકી પછી એને કહ્યું કે જો પોતે એક પણ શાસ્ત્ર જગતમાં હાજર હોય તો એને બચાવી દે. જો આ અનકોમન હોય તો એક શાસ્ત્ર પણ જો હાથમાં આવી જાય સાચું તો એમાંથી એ પોતે મુક્તિનો માર્ગ પકડી લે છે. અને પછી આગળની ગાથા 13 અને 14 પણ સંબંધ છે. બંને ગાથા સંકળાય, જેમ 11 અને 12 બંને ગાથાનો વિચાર, 12મીને લક્ષમાં લઈને 11મી ગાથાનો વિચાર થાય કે સમજી સદગુરુના ઉપદેશ વણ સમજાય ને જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો, સમજીએ જીન સ્વરૂપ માટે જીનને સમજવું છે અને સમજાવે એટલે સદગુરુ જોઈએ છે, બાકી સદગુરુનું મારે કાંઈ કામ નથી. સમજવાથી હું સદગુરુ સ્વરૂપ નથી થવાનો, જીન સ્વરૂપ થવું છે. આમ બરોબર 12મી ગાથાને લક્ષમાં લઈને 11મી સમજીએ, એમ અહીંયા 13 અને 14 14મી ગાથા શું કીધી? 14મી ગાથા અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. ગાથા હવે આવશે પણ અહીંયા જરાક ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જો કદાચ આપણે એમાં કંઈક ખામી હોય, આ 4 ગુણ કીધા એમાં, અને આટલો બધો શાસ્ત્ર સમુદ્ર જેવા છે, આપણને કદાચ એની અંદર ગમ ન પડે એ પણ શક્યતા છે. કારણ કે શાસ્ત્ર તો અનેક દ્રષ્ટિથી કીધા છે, એવી દ્રષ્ટિ આપણામાં નથી. શાસ્ત્ર અનેક મતિથી કીધા છે, એવી મતિ પણ આપણામાં નથી, સમજવાની ક્ષમતા નથી. તો તે સમયે કે છે અથવા કાં તો આત્માદી અસ્તિત્વના શાસ્ત્ર પકડજે. પણ સાહેબ એમાં કયું શાસ્ત્ર આત્માદી અસ્તિત્વનું અને કયું આત્માદી અનસ્તિત્વનું એવો ભેદ હું કરી શકતો નથી, અમને ખબર પડતી નથી. અમે આત્માનું શાસ્ત્ર વાંચવાય એમાં જગતનું વર્ણન રહ્યું એટલે પડીએ. 14 રાજલોક કેવડો છે ને, નરક કેટલી છે ને, એકેન્દ્રિય જીવોનું કેવી રીતે છે ને, 12 દેવલોક કેવા છે, એમાં જ બેન માંડો હોય. આ ક્યાંથી આનાથી કેટલું દૂર છે ને. તને મોકલો તો શેના માટે? આત્માથી જાણવા માટે. શાસ્ત્રમાંથી એણે આત્મા સિવાયનું લોકનું સ્વરૂપ જાણવાનું શરૂ કર્યું. અને પછી એને કીધું કે આ અંતર આટલું હોય તો સૂર્યનું અંતર કેટલું, અંતરિક્ષનું કેટલું, આમાં લાગુ પડી ગયું હવે આની અંદર. કે સિસિલા કેટલી દૂર, એના માપ કેટલા, પોતે ગણિતનો હોશિયાર હોય, વિજ્ઞાનનો હોય, તો શાસ્ત્ર વાંચીને કયા રવાડે ચડી ગયો? શાસ્ત્રમાં વર્ણન બધું આવે. એટલે કહ્યું કે અથવા જો તું રુચિ અનુસાર ચાલ્યો જઈશ તો મુશ્કેલી થશે, લક્ષ્ય અનુસાર ચાલીશ તો મુશ્કેલી નહીં થાય. નવમી ગાથામાં કીધું છે કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દે નિજ પક્ષ, પામે તે પરમાર્થનો નિજ પદનો. તને નિજ પદનો લક્ષ્ય મળી ગયો હોય તો વાંધો નથી, પણ લક્ષ્ય ન મળ્યો હોય નિજ પદનો તો તું બીજા પદમાં ચાલ્યો જઈશ, તો આકાશ પદની અંદર કદાચ વયો જઈશ. એટલે સરસ મૂક્યું છે અથવા. શબ્દ પ્રયોગ જ જુઓ ગાથાની શરૂઆત, કે 13મી ગાથામાં જે કહ્યું છે કે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આ બધા શાસ્ત્રો આત્માની અસ્તિત્વનું જે નિરૂપણ કરે છે તે અથવા. આ ન હોય તો અથવા સદગુરુએ કહ્યા તે અવગાહન કાજ, જે સદગુરુએ કહ્યા હોય કે આટલા આટલા વિચાર કરો તો એમાં કરવો, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. આ વાત તો પછી ઊભી ને ઊભી. સદગુરુનું ચરણ લેવું હોય તો નિજ મતનો ત્યાગ કરવો, અને સદગુરુએ કીધેલા શાસ્ત્રો વાંચવા હોય તો નિજ મતનો ત્યાગ કરવો. એટલે કોઈ પણ ગુરુ આજ્ઞા અવિચારણીયમ. ગુરુએ કીધું પછી તારે વિચાર કરવો, વાત પૂરી થઈ ગઈ. કેમ કે એ વિચારમાં સ્વચ્છંદ સિવાય બીજું કંઈ આવે નહીં. એણે કહ્યું તને આ વિચારવું. કૃપાળુદેવે કેટલા પત્રોની અંદર આવી આજ્ઞાઓ આપી છે શાસ્ત્રો વાંચવા માટેની. મુનિઓને આપી છે કે તમે હમણાં જૈનના શાસ્ત્રો વાંચવાનું બંધ કરજો, મોકૂફ રાખજો. હમણાં તમે સુઈગડાંગને વાંચતા હો તમને રહેવા દેજો. હમણાં તમે યોગ વાસિષ્ઠ વાંચજો, પંચદશી વાંચજો, દાસબોધ વાંચજો, અમે તમને મોકલાવીએ છીએ. વિચારસાગર વાંચજો, વેદાંતનો ગ્રંથ છે. દાસબોધ એ રામદાસ સ્વામીનું પુસ્તક છે. યોગ વાસિષ્ઠ વશિષ્ઠનું છે, રામનો સંવાદ છે. આવા આવા લખ્યા છે કે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ. કે આ જરા વિચારી જજો, બે પ્રકરણ બરોબર વાંચી જજો, આ દાસબોધ વિચારી જજો, આ વિચારસાગર વિચારી જજો. અવગાહન માટે સદગુરુ પણ આવા કે, એટલા માટે એમાંથી જે લેવાની છે ભૂમિકારૂપ તત્વ એ તમે પહેલા લેજો. એમાંથી વૈરાગ્ય સમજવો છે, એમાંથી મુમુક્ષુતા સમજવી છે તો મુમુક્ષુતા સમજજો પહેલા. આત્માના શાસ્ત્રોની વાતો કરતા પહેલા વૈરાગ્ય પહેલા આવવા દેજો. જીતેન્દ્રિય પણ વૈરાગ્ય વિના ન આવે, અને જીતેન્દ્રિય પણ ન આવે તો પરમાર્થના શાસ્ત્રો આ તો વિતરાગના શાસ્ત્ર છે. આ વિતરાગતાની વાત આપણને કેવી રીતે ગળે ઉતરે? જો જીતેન્દ્રિય પણ ન હોય તો હલતાને ચાટતા વૈરાગની વાત આવે, દેહ ઉપરના સંયમની વાત આવે, તો આપણે તો કઈ કામ, અમારું કામ નહીં. બહુ મુશ્કેલ થાય. એટલે કૃપાળુદેવ આત્મસિદ્ધિની અંદર કેટલું પરફેક્ટ વૈજ્ઞાનિક રીતે વાત આપે છે કે આ વાંચવાનું અમે કહીએ છીએ, શાસ્ત્ર વાંચજે, આત્માદી અસ્તિત્વના વાંચજે, પણ છતાંય જો તને ગમ ન પડે તો તું સદગુરુએ જે કહ્યા છે એ વાંચજે. અને એ વાંચવા, એ વિચારવા, એમાં પણ શરત છે જ મતાંતરનો ત્યાગ કરજે. એની વાત તો આવશે જ, પણ અહીંયા એ કહે છે કે આજ્ઞા આપી હોય તો તું જે કુળધર્મ પાડતો હોય એ બધી વસ્તુ બાજુ ઉપર રાખજે. કે અમે તો અમારામાં તો આમ કીધા છે તો કે એ નહીં, અત્યારે જ્ઞાનીએ જે કીધા છે ને એ પ્રમાણે કર. તારા કુળધર્મ પ્રમાણેના, તારી ગતાનુગતિક માન્યતા પ્રમાણેની એવો કોઈ આગ્રહ રાખમાં. અત્યારે તને જ્ઞાની પુરુષ જે કહે છે એ વાંચ. અને છેલ્લે એટલા માટે અહીંયા મુનિશ્રીએ સરસ મૂક્યું છે કે આ જીવને આચરણ ગમતું નથી, વાંચવું બહુ ગમે છે. શું લખ્યું છે? જ્ઞાનની વાત કરવી બહુ ગમે છે. આત્મા જ્ઞાની છે, દ્રષ્ટા છે, ખાતો નથી, પીતો નથી, આ બધી વાત ગમે છે. પણ જ્યાં આચરવાની વાત આવે તેને ફફડાટ થઈ જાય છે. જાણી રાજાની ચિઠ્ઠી, રાજાની ચિઠ્ઠી શું હતી? હે, હા, રાજાની ચિઠ્ઠી પેલા રાજાશાહી હતી. અને રાજાની ચિઠ્ઠી આપે તો શું એ અંદર દંડ આપવાનો હોય અને કા વેઠે જવાનું હોય. વેપારીને ચિઠ્ઠી આવે તો એને રાજમાં પૈસા ભરવાના હોય, અને નીચેના વર્ગને આવે તો વેઠે જવાનું, મફતનું કામ કરવાનું, તોડાવી નાખે. રાજ દરબારમાં વેઠે બોલાવ્યા છે. તો રાજાની ચિઠ્ઠી આવે એમ આ ભગવાનની આજ્ઞા નહીં, પણ રાજાની ચિઠ્ઠી. સીધું ભગવાનમાંથી રાજા થઈ ગયો. ભગવાનની આજ્ઞા મળે તો આજ્ઞા આનંદ થાય કે ભગવાનની આજ્ઞા આવી, જ્ઞાનીની આજ્ઞા આવી. પણ કે નારના તો રાજની ચિઠ્ઠી છે, રાજની ચિઠ્ઠીમાં તો વિષાદ થાય અને આનંદ ના થાય. એટલે એ કહે છે ફફડાટ થાય, એ ગમે નહીં. દ્રવ્યની, ગુણની, પર્યાયની, અનાશક્તિની, સાક્ષીભાવ, જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ, કરતા અકર્તા, આવી વાતોમાં આવી જ કરો તો મજા આવે. અને આવી જ થતી હોય ને બીજું કાંઈ ન કહીએ. આરાધનાની વાત આવે તો આપણે બેઠા છીએ 75 જણા, આરાધનાની વાત આવે તો, અને એક દી સ્વાધ્યાયની અંદર કઈ ફેરફાર થાય ના, સ્વાધ્યાય ચાલુ રાખો. કેમ કે વાતો કરવી ગમે છે, ઓલામાં આવવાનું છે, અમારે પ્રતિક્રમણ કરવાનું છે, સ્તોત્ર કર, ભગવાનની ભક્તિ કરવાની છે. આવી બધી ક્યાં વાત કરી? સ્વાધ્યાય રાખો ને વાત પૂરી થઈ જાય. આરાધનામાં આકરું લાગે છે. અને આ ધર્મનું પેલું લક્ષણ આચાર છે. આગમ પેલું આચારંગ છે, પછી બધા છે સમવયાંગ ને સુઈગળાંગ ને, એ તો બધું તત્વ સમજાવવા માટે છે. પણ પેલું તો આચારંગ છે, શ્રાવક માટે અને સાધુ માટે બંને રીતે. એટલે આચરણની વાત આવે તો એને જરાક કડવું લાગે છે. તો ક્યારેક આવા આચરણના વાત આવે એટલે એ શાસ્ત્રો મૂકી દે આત્માના, આત્માના શાસ્ત્રો વાંચવાની વાત મૂકી દે. કેમ કે દેહનો નકાર આવે, દેહનો નિષેધ આવે, ઇન્દ્રિયો અને વિષયોનો નિષેધ આવે. તો વિષયોનો નિષેધ આવે એવા શાસ્ત્રો એ વાંચવાનું ગમે જ નહીં એને. એટલે અથવા સદગુરુ, એ સદગુરુ કહે છે કે ભાઈ તારા માટે આ શાસ્ત્ર કામનું નથી, તારા માટે આ શાસ્ત્ર કામના છે. કૃપાળુ દેવે એના પ્રત્યક્ષ જીવનથી બતાવ્યું કે ભાઈ તમે વૈરાગ્ય અને ઉપશમનું શાસ્ત્ર તમારે કામનું છે. જ્યાં સુધી વૈરાગ્ય ને ઉપશમ નથી ત્યાં સુધી આ આત્મિક શાસ્ત્રો તમને કોઈ લાભદાયી હિતકારી થશે નહીં. જીવનમાં વૈરાગ્ય ને ઉપશમ ઉભો કરો છેલ્લે સુધી. એટલી બધી વાત મૂકી છે, પાયો બતાવ્યો, પાયો વૈરાગ્ય ને ઉપશમ. એ જો ન આવે એટલે સદગુરુ બતાવે શાસ્ત્ર ત્યાં આત્માદીના ન બતાવે, અને ત્યાં કે ભાઈ તને અત્યારે આ શાસ્ત્ર વાંચવાની જરૂર છે. યોગ વાસિષ્ઠ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો કે ઇસ્લામમાં જવું કે ક્રિશ્ચિયાનિટીમાં જવું, તો એને માટે થઈને જો બીજો હોય તો તરત એમ કે લો અમારું જૈન ધર્મ તમે શું કહો, અને એમ કે આમ તો બદલવાનો થયો, મરવાનો થયો છે, આ ધર્મ પરિવર્તન તો કરશે જ, તો આપણામાં આવે તો સારું. તો એણે શું કીધું, તમે જે ધર્મમાં છો એમાંથી જ સત્ય તમને મળી શકે એમ છે, લ્યો વાંચો. પંચીકરણ મોકલું, ગીતા મોકલી, સરદર્શન સમુચય મોકલું અને બધા પ્રશ્નોના જવાબ આપ્યા. અને 27 પ્રશ્નના જવાબમાં ક્યાંય એકય જવાબ નથી કે જૈન ધર્મથી તમારું કલ્યાણ થશે, એક પણ. ઉત્તમ ધર્મ કયો, તો કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે ઉત્તમ ધર્મ. બળવાન ધર્મ કયો, તો નિજ સ્વરૂપમાં વધારે સમય સ્થિરતા કરાવે એ ધર્મ બળવાન. કોઈ જગ્યાએ ક્યાંય વાત નથી આ શ્રીમદ. અને ગાંધી ઉપર છાપ શેની પડી, તો કે અહિંસા અને સત્યની. તો એ કયા ધર્મના લક્ષણો છે, એના શાસ્ત્રોએ નથી આપ્યા, એની વાત પણ કરી નથી, એનો આગ્રહ નથી કર્યો, છતાં પણ પરિણામ એ જ આવે છે. અથવા સદગુરુએ કહ્યા, જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. એ હવે પછીની 14મી ગાથામાં આપણે વિવરણની અંદર લઈશું. પણ 13 અને 14 ગાથા આ બંનેનો સમન્વય સમજી લેજો કે સાહેબ, આત્માદી અસ્તિત્વના શાસ્ત્ર હોય પછી બીજાની શું જરૂર છે, પછી સદગુરુને પૂછવાની શું જરૂર છે. ખ્યાલ આવ્યો, મને સમયસર મળી ગયું પછી મારે શું કામ કોઈને પૂછવું જોઈએ. ઘણા છે ને આવા ડાયા, મગજમાં માની લીધું છે કે અમને ટોપ વસ્તુ મળી ગઈ, તને સમયસર ઝેર જેવું થશે એ કોણ સમજાવે. કૃપાળુદેવે કહ્યું મુનિઓને કે સમયસર વાંચવાનો હમણાં વિકલ્પ રહેવા દો, એ સદગુરુની નિશ્રામાં થવું હશે ત્યારે થશે, અત્યારે તમે એની અંદર પડતા નહીં. કારણ કે જો તમે એ વાતને પકડી નહીં શકો તો આત્માદી અસ્તિત્વનું શાસ્ત્ર જ છે, એકાંત નહીંથી લખાયું છે, શુદ્ધ નિશ્ચય નહીંથી લખાયું છે, પણ તમને એમાં આત્મા તરફ નહીં લઈ જાય. આ રહસ્ય સમજવાનું છે આત્મસિદ્ધિમાંથી, કે સાહેબ આત્માદી અસ્તિત્વનું તમે કીધું, સદગુરુ ન હોય ત્યાં તમે કીધું સુપાત્રને, અને છતાંય તમે આ પાછું બીજું શબ્દ શું કામ મૂક્યો, આ 14મી ગાથા આપવાની જરૂર શું, અથવા શું કામ, આત્માદી શાસ્ત્ર મળ્યા પછી અથવા શું, આત્મા પ્રાપ્ત કરવો છે અને આત્માદી નિરૂપક શાસ્ત્રો છે પછી બીજી શું જરૂર છે, આ જ વાંચવાનું પછી બીજું શું હોય, બસ આ વાંચ્યા કર, ગોખા કર આ બધી ગાથા. ના, કારણ કે સદગુરુ જાણે છે કે હવે તને આ આત્માદી શાસ્ત્ર પણ તારા હિતકારી થાય એમ નથી. 14મી ગાથા મૂકી, એટલે મતાંતર છે આને, એટલે આ આત્માના શાસ્ત્રો વાંચશે તો મતાંતરમાં જ જવાનો, એને લક્ષ્ય નહીં થાય. એટલે અથવામાં કહીને કહ્યું કે આ વાંચજે બીજા, પણ મતાંતર છોડીને વાંચજે. યોગ્યતા, ભૂમિકા, ચિત્તની ભૂમિકા, એટલે એની મુમુક્ષુતાની ડિગ્રી કઈ છે, એનું જિજ્ઞાસુપણું કેવું છે. અહીંયા એક જ યોગ્યતા છે, અને એ આત્મતત્વ પામવાની યોગ્યતા. જે યોગ્યતાની કસોટી લેવાય છે એ એટલી જ કે ખરેખર આને રસ છે કે ઉડામણીની વાતો છે. ઘણીવાર આપણે કોઈ વાત કરતો હોય ભાવના આવેશની અંદર, આ બધું આમ છે, મારે તો આમ કરવું છે, મારે મોક્ષ મેળવવો છે, આમ છે, પછી આપણે જરાક જોવું પડે કે સંસારમાં શું કરે છે, તો બધી વાતમાં ડૂબેલો છે, પર પંચાયતમાં ડૂબેલો છે, ઘરના વ્યવહારમાં ડૂબેલો છે, કુટુંબને બીજાની અંદર જ્યાં કાંઈ સંબંધ નથી ત્યાં પણ ડૂબેલો છે, ચારે બાજુ વિષયના રસકાસની અંદર, આ બધામાં કાંઈ એનું ઓછું થયું. તો આની વાતો ફોગટ વાતો છે, આને કંઈ કરવું નથી, અને ખરેખર ક્યાંય વૈરાગ્ય આના જીવનમાં છે જ નહીં. તો વૈરાગ્ય વિનાનો માણસ રોજ ભોગ શોખ અને દિવસને રાત ભોગમાં રચ્યો પચ્યો હોય અને જ્ઞાનની વાત લઈને આવે તો ગુરુને લક્ષ ન આવે, આવી જાય. એ પૂછે, ભાઈ તમે કરો છો શું, તમારી દિનચર્યા જરા કહેશો? એ દિનચર્યામાંથી ન ખબર પડે, તમે આ વાંચો તો એમ કે મને ટાઈમ નથી, એ તરત જ બોલી જાય, મને સમય નથી, આટલું મારાથી ન થઈ શકે, આટલા નિયમ કરો છો, આ મારાથી ન થાય, આ તરત ખબર પડે કે આ દેહમાં જ અટવાયેલો છે, વિષય કસાયમાં જ ડૂબેલો છે, અને આને પારકી પંચાયતમાંથી જ નવરો નથી થતો. આની આ યોગ્યતા શું છે, આની મુમુક્ષુતાનું ડિગ્રી કેટલી છે, આનું જિજ્ઞાસુપણું સાચું છે કે માત્ર કોકની પરીક્ષા લેવા આવ્યો છે? ઘણીવાર પ્રશ્નો કેટલા માટે પૂછે, કા પોતાની જિજ્ઞાસા હોય તો પૂછે, કા કોકનું જ્ઞાન કેટલું છે એ જાણવા પૂછે, કા પોતાનું મહત્વ બતાવવા માટે કે હું આ બધું જાણું છું એ બતાવવા માટે. ઘણા રીતનું હોય છે લોકોનું, પોતાની મોટાઈ, પોતાનો દંભ, પોતાનો અહંકાર એ દેખાડવા માટે સભાની વચમાં ઊભો થાય અને આમ પ્રશ્ન કર્યા કરે, એવા નાટક વેળા કરે, એવા નાટક વેળા કરે કે બધાને એમ થાય કે ઓહો આના જેટલું તો પરિણામ કોઈને થયું નથી, પણ હાવ ખોટો હોય અને ગુરુ જાણતા હોય કે આ રગે રગે ખોટો છે. તો આ વાત ઉપરથી હવે આપણે 14મી ગાથાનું વિશ્લેષણ અવસરે લઈશું.
સુખદામ જાનન તસો